परात्पर पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण प्रगट स्वरूप गोपीनाथजी महाराजना दिव्य सानिध्यमा भगवान ने अति प्यारी दिव्य भूमि मा निष्कुलानंद स्वामी रचित ग्रंथराज भक्त चिंतामणि ना सप्ताह प्रसंग तृतीय दिवस नो प्रथम छत्र नो मंगल प्रारंभ अनंत जीवात्माओं श्रेयने माटे कृपाए करीने मनुष्याकार छे प्रागट्य जेनो एवा भगवान श्रीहरि छपया अयोध्या में अनंत बाल चरित्रों कर्या पोताना मात पिता ने दिव्य गति आपी संसार में मात पिता नु महत्व वधार्यु अने हवे भगवान श्री हरि अनंत जीवात्माओं श्रेय नु लक्ष्य जेनु छे पृथ्वी पर मात्र जीवात्मा उपर कृपाए करीने ज आव्या छे भगवान ना संतोनी प्रार्थना नु श्रवण करीने आव्या छे त्यारे हवे भगवान श्री हरिए मात पिता ने दिव्य गति आप्या पछी पोताना महाप्रयाण नो प्रारंभ करवो छे तीव्र वैराग्य ने हिसाबे छप्पैयामां तो सहजे हवे महाराज ने अयोध्यामां तो सहजे गमतुं नथी परिवारमां जरा पण प्रीत नथी जगतना पदार्थ ने वैभव एनी साथे बिल्कुल नातो नथी बाल्यावस्था में वैराग्य नु मूर्त स्वरूप ग्रहण कर्यु छे कोईक वार जमे छे कोईक वार नथी जमता क्यारे मात्र पानी पी ले छे पृथ्वी ऊपर पथारी करे छे कोपिन ऊपर मात्र आच्छादन धारण करे छे अने अखंड भगवत भक्ति में रत रहे छे मन के लागतु नथी हवे जेना माटे रह्या हता ए तो मात पिता ने पोताना धाम में पहुंचाड़ी दीधा एटले हवे अयोध्या में बिल्कुल मन नथी लागतु पिता ने आज्ञा नु पालन करी राम प्रताप भाई सुवासिनी इच्छा राम बदा भगवान घनश्याम ने खूब संभाल राखे छे जरा पण एमने ओछू न लागवू जोईए खाए न खाए वेन करे तो पण दरेक वात में श्रीहरि ने हा में हाज मिलावे छे तो छतां भगवान ने तो रहेवू ज नथी भगवान ना बाल चरित्रो में कथा आवे छे के राम प्रताप ने सुवासिनी देवी नक्की कर्यु के बहु वैराग्यवान थई गया छे ने एने क्यांक परणावी दईए के जो लग्न करी नाखे तो वैराग उतरी जाय कदाच एम आ पण प्रयोग करी जोयो हो तमारे संसार में एवुं ज होय बहु तोफानी होय ने पछी बधा फरियाद करे ने एटले वडीलो एम कहे के तो परणी जासे एटले डायो थई जशे आपणे कहे ने सर्प दर में जाय तो सीधो हाले मनुष्य भावे आवो ज घाट कर्यो या घनश्याम ने कोई नी साथे परणावी दीए सारी स्त्री नी साथे छोकरी नी साथे तो आ बधो वैराग्य जतो रहेशे अत्यारे ऊंधो छे पछी ज आवे वैराग्य कारण के बधो हरखो उतर्यु न होय एटले शुं पछी वैराग्य ग्रहण थाय मंदिर में घणा वर्ष थई गया ने एटले अमारी साथे घणा बधा छोकराओ पार्षद तरीके आव्या होय बे वर्ष पांच वर्ष दस दस वर्ष रह्या होय पछी हवे तो मोटा थई गया एटले परणी गया होय छोकराओ थया होय पण बाल्यावस्थानी जे मित्रताओ होय ए भूलाय नहीं एटले आवे त्यारे जूनी जूनी याद करे पछी पाछा याद करीने शुं कहे खबर छे तमे भाग्यशाळी थई गया के अमे हैरान थई गया के तने कोणे हम दीधा था तू हैरान था तने गुरु कई कई थे क्या अमारा जेवा भाई बंधो हता कहता था जो अमे हारा ठेकाणे जाईशुं तू हारू ठेकाणु पकड़ पण तने कोड बहु हता है समय गए पुनी का पछताय जीवन माथी समय वयो जाय पछी पछतावा सिवाय कई बचे नहीं एटले સમયે માણસને શ્રીહરિને ભજી લેવા, ભગવાનનું ભજન કરી લેવું, આત્મકલ્યાણનું સાધન કરી લેવું, આ સારી વાત છે. આપણા જીવનમાં આપણું કેટલું કયો, આપણે એમ કહીએ કે આ બધું હું કમાણું એટલું મારું, મારા બાપ દાદાએ મને આપ્યું એટલું મારું, આ દસ્તાવેજો બધું મારું, તો આપણું હોય તો આપણી સાથે આવવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન દરબારગઢમાં દાદાના દરબારમાં એક દિવ્ય સભા કરીને બેઠા હતા. પછી મહારાજ બધાને પૂછે છે કે ભાઈ તમારું કેટલું કહેવો જોઈએ, તમારી પાસે કેટલું છે કહેવો, એટલે બધા પોતપોતાની સંપત્તિનું વર્ણન કરવા લાગ્યા. કોઈ કે મહારાજ એટલા રોકડા છે, આટલી જમીન છે, આટલા ગાડા છે, આટલા બળદ છે, આટલા ઘરેણા છે. ભગવાનને આગળ ખોટું કોઈ ન બોલે, હવે બધા સાચું સાચું કહેવા મળ્યા. ગઢાળી ગામના આંબાશેઠનો વારો આવ્યો. મહારાજ કે વાણિયા તારી પાસે કેટલું છે, એટલે આંબાશેઠ કહે છે કે મહારાજ આપણી પાસે 10,000 રોકડા છે. બીજું બધું વર્ણન કર્યું દુનિયાની નજરે દેખાતું તેવું. બાજુમાં એનો વાણોતર બેઠેલો મહારાજને હાથ જોડીને કહે છે કે મહારાજ મારો માલિક શેઠ ખોટું બોલે છે, કે રૂપિયા તો ઘણા છે, કારણ કે મેં મૂક્યા હોય એમને ખબર હોય ને, તાળાની ચાવી તો હું રાખું છું, પટારામાં તો હું ગોઠવું છું. મહારાજ કે તું કે કેટલા છે, તો કે 80,000 તો હમણાં જ ગણ્યા છે. કે મહારાજ કે વાણિયા મારી આગળ ખોટું બોલશે. મહારાજ મનુષ્ય ચરિત્ર કરે, એ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવું જિનકે હાથની દોરી, એ તો બધું જાણે છે. છતાં મહારાજ મનુષ્ય ભાવે કહે છે કે વાણિયા મારી આગળ ખોટું બોલે છે. આંબાશેઠ કે મહારાજ જરાય ખોટું નથી બોલતો, બિલકુલ નહીં, ફક્ત આ તારો વાણોતર ખોટું બોલે છે. તો ના મહારાજ, એ ખોટું નથી બોલતો, એ સાચું બોલે છે. હવે બે સાચા કઈ રીતે હોય, કયો બોલો, કે 10,000 છે, બોલો કે 80,000 છે, એમાંય હા પાડે છે. આમ આ તો અડુક દડુક કહેવાય, શું કહેવાય. ઘણા માણસો એવા હોય બે બાજુ ઢોલકી વગાડતા હોય, એનો ભરોસો ન કરવો, વિશ્વાસે ચાલવું. તો મહારાજ કે કઈ રીતે આ વાત સાચી, મહારાજને કે બે વાત સાચી છે. વાણી ઉભો થયો, મહારાજને પગ પકડીને કહે છે કે મહારાજ મારા બાપે મને પેઢી સોંપી ને, ત્યારથી અત્યાર સુધીમાં હું વહીવટ કરવા માંડ્યો, વ્યવહાર કરવા માંડ્યો, કમાવા માંડ્યો, રળવા માંડ્યો. મેં નામું રાખ્યું છે, મેં હિસાબ રાખ્યો છે, પણ મારા હાથમાં વ્યવહાર આવ્યો પછી આજ દિવસ સુધી મારા હાથે 10,000 રૂપિયા સારા કામમાં વાપર્યા છે. સત્સંગને અર્થે વાપર્યા, સંતોને અર્થે વાપર્યા, ભગવાનને અર્થે, ગાયોને માટે વાપર્યા, ગરીબને માટે વાપર્યા. મહારાજને કે ઈ મારા, ઈ મારું બેલેન્સ, બાકી આ બધા તમને ઊભો થાવ ને એટેક આવી જાય તો 80,000 હારે આપશો તો કહું લ્યો. હે, હું જ્યાં આપના ધામમાં આવું ન્યાય 80,000 ની કોથળીઓ લઈને બે વાણોતર હારે મોકલો તો એ મારા, નકર મારા નહીં. કયો આપણું કેટલું, આપણા હાથે વપરાણું, સત્કર્મ ને અર્થે સારા કામ ની અંદર એટલું જ આપણું, બાકી તો બધું અહીં પડ્યું રહે. તમે હું બધા જાણીએ છતાંય નવરા નથી રહેતા, છતાંય આપણે નવરા નથી, એ તરફ જ આપણી ગતિ છે. પણ પુરુષોત્તમ નારાયણ નું તીવ્ર વૈરાગ્ય, જગતનું બધું પદાર્થ સાથે છે પણ ભગવાનની એમાં બિલકુલ રુચિ નથી. ભોય પથારી કરે છે, ભાણામાં પીરસું હોય તો અંદર પાણી નાખી ભેગું કરી મહારાજ આરોગી જાય છે. ભગવાનને પરણાવવાની કોશિશ કરી મહારાજે ધ્યાન ન દીધું. ભગવાન શ્રીહરિ નક્કી કર્યું કે હવે જાજુ અહીં રહેવાય નહીં, હવે બધા ભાવ મળ્યા છે ફરવા. ભગવાનને ભગવાનના ભક્તને રાખવા માટે જગતનું પદાર્થ પર્યાપ્ત નથી, યાદ રાખજો. પરમાત્માને આપણી પાસે રાખવા હોય, આપણી નજીક રાખવા હોય તો જગતનું પદાર્થ પર્યાપ્ત નથી, એમાં આપણી નિષ્કામ ભાવના છે, આપણો નિષ્કામ પ્રેમ છે. દુર્યોધન કે મેવા ત્યાગી, સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પરમાત્માની સાથે પ્રેમનો સંબંધ બંધાઈ જાય ને તો જગતનું પદાર્થ એની સાથે કઈ લેવા દેવા નથી. ગોકુળની ગોપીઓ પાસે ક્યાં કઈ હતું, અને અષ્ટપટરાણીઓ તો રાજાની દીકરીઓ કુવરીઓ હતી, કેટલું દાયજો લઈને આવી હતી, તોય ભગવાનને એની સાથે એટલી પ્રીત નહોતી થતી જેટલી ગોપીઓની સાથે પ્રીત હતી. ભગવાન પ્રેમને આધીન છે. ભગવાન વર્ણિરાજ નક્કી કર્યું, ભગવાન શ્રીહરિએ કેવો, મારા પ્રેમી ભક્તોને મારે પ્રેમ આપવો છે, અસુરો થકી એની રક્ષા કરવી છે, અને એના માટે અહીંયા જ બેસી રે મેળ નહીં આવે. ભગવાનને કોઈ અસુરનો સંહાર કરવા શેક અક્ષરધામમાંથી અહીંયા આવવું પડે, મહારાજ નું ધામ તો કેટલું છેટું. વચનામૃતમાં એમ કીધું કે લાખમણ લોઢાનો ગોળો ભગવાનના ધામમાંથી પડ્યો મૂકવામાં આવે, પૃથ્વી ઉપર આવે તો રસ જેવો રસ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય. એટલા દૂરથી ભગવાન એક જીવને તારવા, એક ભક્તને સુખ આપવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા. એ તો સર્વ કરતા નિયંતા છે, તો ત્યાં બેઠા બેઠા બધું ન કરી શકે. એ વરસાદ ન્યા બેઠા બેઠા વરસાવે, કોઈકને જન્મ ન્યા બેઠા બેઠા આપે, કોઈને મારી ન્યા બેઠા બેઠા નાખે. તો આ ભક્તને સુખ ના આપી શકે, પણ ભગવાનનો જે ભાવ છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે, પોતાના ભક્તને સામીપ્યપણાનું સુખ આપવું છે. તમે ટેલિફોનમાં ગમે એટલી વાત કરો અને ટેલિફોનમાં આખું ભાણું પીરસી દો, તમે આખે આખું ભાણું લે, જલેબી ખા, આખા મરચાને ભજ્યા છે, પાતરા બનાવ્યા છે, પુડલા બનાવ્યા છે, 101 આઈટમ બોલી નાખો ને પછી કે ખા ખા ખા, પેટ ભરાય આપણું? પેટ ભરાય નહીં, પેટમાં લાય ઉપડે. એમ ભગવાન દૂરથી ભક્તને કેવું સુખ આપી શકે? જેવું નજીકથી આપી શકે એવું સુખ ન આપી શકે. ભગવાન પોતે ભાણું બનીને ભક્તને પોતાના સામીપ્યપણાનું સુખ આપવા માટે જ આ પૃથ્વી ઉપર આવ્યા, કૃપા એ કરીને આવ્યા, યાદ રાખજો. તમે આપણે એવી સાધના તમ નહોતું કર્યું કે એને આવવું પડે, માત્ર ને માત્ર રાજીપાએ કરેલી કૃપા સાધ્ય પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા. હવે મહારાજે ગૃહનો ત્યાગ કર્યો છે, માત પિતાને દિવ્ય ગતિ આપી, ભાઈ ને ભોજાય ખૂબ ધ્યાન રાખે છે, પ્રભુ મા બાપનો ભાવ રાખે છે ભાઈ ને ભોજાયમાં, પણ તીવ્ર વૈરાગ્યના હિસાબે હવે કઈ મન લાગતું નથી. નિજ ભાઈમાં શ્રી કૃષ્ણ ભાવ રાખે સદાય કરી ઉછાવ, હરિ પોતે અતિ નિસ પ્રેહ જેને કોય સુન સને પોતે રહ્યા તા ઘેર જેવાતે થઈ પૂરી તજુતન તાતે વળતો કર્યો છે બીજો વિચાર કરવા ગણપતાસ વર્તે વર્ષમાં અષાઢ માસ સુધી દશમ શુકર વાર તે દી પ્રભુ જે થયા તૈયાર પ્રાત કાળે ચાલ્યા નવા મીશે ત્યાંથી શુદ્ધત ઉતરની દેશે ઘર ઉપરથી ઉતર્યું માન વાલું લાગે છે વાસ ભુવાન એક કોપી નને આચ્છાદન દેવી ના બીજો નથી વસન મૃગ છાલ ને તુલસી માળ ઉર્ધ્વ પુંડ્ર ચિન્હ છે વિશાળ જટા મુકુટ પંડિત માથે લીધો પલાશનો દંડ હાથે ચારે શાસ્ત્ર તણું દેહ સાર તેનું પુસ્તક ખભા મોજાર મુદ
પાસે ભિક્ષાનું પાત્ર સુંદર બાળ મુકુંદને શાલ ગ્રામ બાંધ્યો કંઠે બતાવો તે શ્યામ એવા થકા સર અર્જુને તીર આવા ઉતરવાના દિનીર
ભગવાન શ્રી હરિ હવે ગૃહનો ત્યાગ કરે સદાને માટે ભગવાનને અયોધ્યાનો ત્યાગ કરવો છે. ભગવાન રામ તો એકવાર અયોધ્યાને છોડી તો પાછા આવવાના હતા, પણ પુરુષોત્તમ નારાયણને તો સદાને માટે છપૈયાની અયોધ્યાનો ત્યાગ કર્યા પછી મહારાજ પુનઃ ત્યાં પધાર્યા નથી. કાયમને માટે ત્યાગ કરવો છે પ્રભુએ. બાલ્યાવસ્થા છે, કેટલું હૃદય મજબૂત મહારાજે કર્યું છે. સવારમાં વહેલા ઉઠ્યા છે આજે, કરી શ્રીહરિ એટલું કામ ચાલ્યા ઘેરથી કનશામાં. 1849 અષાઢ માસ સુદ દશમ અને શુક્રવારનો આજનો આ દિવસ છે. અનંત જીવાત્માના કલ્યાણનું શ્રેય કરવા માટે પ્રભુએ ઘરમાંથી પગલા માંડ્યા છે, ગણપતિજીની પૂજા કરી છે, સાથે અમેશને માટે રાખતા એવા ભગવાન શ્રીહરિએ મૃગછાલ લીધી છે, તુલસીની માળા, ઉર્ધુપુંડ તિલક, જટા, મુકુટને સુંદર શોભાવે છે, ષટશાસ્ત્રના સારનો ગુટકો ધારણ કર્યો છે, મુંજી મેખળા છે, ભિક્ષાનું પાત્ર, બાળ મુકુંદ, કંઠે બટવો ધારણ કર્યો છે અને સરયુ ગંગાની વાટ ઉત્તર દિશા તરફ પકડી છે. અયોધ્યાના રાજમાર્ગમાં સવારમાં વહેલા પ્રાતઃ કાળથી પણ પહેલા પ્રભુ આજે જાગ્યા છે. રખે કોઈ બાળી ના જાય, કોઈને ખબર ન પડે, એકલા જ નીકળી જવું છે ભગવાન. ભગવાન શ્રી જયારે અયોધ્યાની બજારમાં નીકળ્યા છે, પોતાના પાવન ચરણારવિંદ હવે આપણા મોક્ષ તરફ ગતિ કરે છે. પ્રભુના પાવન ચરણારવિંદ, એની ગતિ તમારા મારા મોક્ષ તરફ છે. ભગવાન ધીરે ધીરે ચાલતા જાય છે. સવારનો સમય છે, સુષુપ્ત પડેલી ચેતનાને ભગવાન શ્રીહરિએ જગાડવી છે. સવારમાં વહેલા કોઈ વિદ્વાન બ્રાહ્મણો વહેલા ઉઠ્યા છે, કોઈ વેદનો પાઠ કરે છે, કોઈ ગીતાનો પાઠ કરે છે. સર્વસ્ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત પરમ જ્ઞાનમ અપોહનમ ચ. સુંદર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મધુર મધુર વેદગાન થઈ રહ્યું છે, તો કોઈ વળી બાળકને સ્વપ્ન આવે છે, ચીસો પાડીને રડી રહ્યા છે. આવા સમયે સવારમાં ભગવાન નીકળ્યા છે. છેલ્લા અયોધ્યાને વંદન કર્યા છે પ્રભુ. નદીને કિનારે પ્રભુ આવીને ઉભા રહ્યા છે. મનમાં બીક લાગે છે, કોઈ ભાળી ન જાય. વળી જુએ છે વાણાની વાટ, તરત નદી ઉતારવા માટ, બીએ મનુષ્ય આવતા ભાળી, જાય રાખે જાય પાછા વાળી. એવે તમે આવ્યો છે અસુર, જાણ્યું માળી અવેરી જરૂર. તેણે ગડથ લાવી ગાળે જાલી, નાખી પૂર માની સરો ચાલી. ભગવાન ધ્યાન રાખે, કોઈ બાળી ન જાય, કોઈ વાળની રાહ જોવે છે. ભગવાન મનુષ્યકાર્ય છે, મનુષ્ય ચરિત્ર કરે. કોઈ નાવ આવે તો સરયુ ગંગાને સામે પાર જાઓ, આવા ભાવથી જ્યાં ઉભા છે એક ભયંકર અસુર આવ્યો, જેને ભગવાનની સાથે અનહદ વેર છે. ભગવાનને મારી નાખવા તો જન્મમાં પહેલાના મંડ્યા હતા બધા. સત્કર્મનો નાશ કરવા માટે તો અગાઉથી જ અનંત આસુરી શક્તિઓ ફરતી હોય છે, પણ સત્કર્મમાં ભગવાનનો વાસ છે, પરમાત્માનો વાસ છે. એટલે સત્કર્મ ક્યારે નાશ નથી થતું. જો સત્કર્મનો ક્યારે નાશ નથી થતો. માણસે કરેલા સારા કર્મો છે, એકવાર એને ફાયદો આપે છે, એને સુખ આપે છે, એના કર્મના ફળ પ્રમાણે એને આનંદ આપે છે. અસુર તો ભગવાન પ્રગટ થયા એ પહેલા તૈયાર થઈ ગયેલા, આવી ગયેલા. જેમાં ખડ ઉગે ને, હવે દાંતળી લઈને મંડો તો ખડની તાકાત છે રે. જે ખેડૂત હોસીલો ખેડૂત હોય એના એના ખેતરમાં એક ખડનો તણખું તમને જોવા ન મળે, આમ લાગે સરસ. વાવતા પહેલા દવા છાંટી દીધી હોય, પાય દીધી હોય, ઉગ્યા ભેગી દાંતળી લઈને તમે મંડી જાઓ, ગમે એટલું ખડ હોય પણ તમારે જેને ઉગાડવું છે, જેને ઉજેરવું છે તો ઉજરે જ, પણ એના માટે ખેવ ના હોવી જોઈએ. આપણા જીવનરૂપી, આપણા મનુષ્ય જીવનરૂપી આ ખેતરમાં સદ અને અસદ બે બિયારણ પડેલા છે, બે હો. એમાં કેને વધારે તમારે પાલન કરવું, કેને વધારે ઉછેરવું, એ આપણા હાથની વાત છે. સારી બુદ્ધિરૂપી દાંતડી રાખે ને, કુવિચાર આવ્યો નથી ને અણી મારી નથી, કુવિચાર આવ્યો નથી ને અણી મારી નથી, ખરાબ વિચાર આવ્યો નથી કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, માયાનો, અણી અડાડી નથી, તો તાકાત છે. ક્યારે કોઈ દિવસ આપણા જીવનની અંદર ખરાબ કર્મ થઈ શકે? સારું મળું ખાવાનું મન થાય તો બુદ્ધિનો વિવેક વાપરવો જોઈએ ને માણસે. આ તો ભાળે એટલે આમ જો ઊંચો નહીં તો થાય હો તરત. આમ આપણે કાંઈ લેવા દેવાને કામ હોમહોરો નીકળે, બોટાદને જાપે લારી ઉભી ઉભી હોય. અહીં કથમ બેઠેલો એક માણસ કાલે ખાતો હતો, બોલો 1.5 કલાક બેઠા, મારી નજર ગઈ, મેં જામ લ્યો આ કથા ઉતરી આને હું હરવી હે ન ખવાય. આપણે સત્સંગી છીએ, આપણે જ્યાંનું ત્યાંનું જેવું તેવું ડુંગળી લહણ વાળું વ્યસન આ બધું આપણને થોડું શોભે, બિલકુલ ન હોવું જોઈએ. માવા, બીડીયું, તમાકુ, ગુટકા આપણા માટે નથી આ બનાવ્યું. પશુ જેને નથી ખાતા એ આપણે અડીએ. અરે આપણું કુળ લાજે, આપણું કુટુંબ લાજે, આપણો ધર્મ લાજે, આપણા પરિવારને નીચે જોવું પડે. કોઈના જીવનમાં એવું હોય તો છોડજો, આમાં બહુ જાજા નથી બેઠા, આમ લાગે બધા સત્સંગીઓ, પણ હવે આમાં કંઈ ખબર ન પડે, કપડાં ઉપર જુદું હોય, અંદર જુદું હોય, આપણે ઓળખી ન શકતા હોય બરાબર. પણ આપણા જીવનમાં જેનાથી ગેરફાયદો છે, જેનાથી લાભ જ નથી, એવી વસ્તુનો ક્યારેય જીવનમાં પ્રયોગ ન કરવો. આપણને ખબર છે, કોઈક મોટા માણસની પાસે જઈને બાંધીએ તો આપણી હાલત શું થાય? કોઈક દાદો હોય એને લાફો મારવા જઈએ તો આપણી 32 બહાર ન આવે? આપણે એવું જ કરીશું, આપણે જાણીએ છીએ કે આ ન ખાવાનું ખાવાથી આપણા વિચારો, આપણું શરીર, આપણું મન બધું જ બગડે છે, છતાં આપણે ખાઈએ છીએ. આ દાદાને અરે બાદ ભીડ્યા જેવું છે, હું કામ એવું કરવું આપણા જીવનમાં? અસુરો તો ઉગી જતા હોય છે. હું ફરી વાર કહીશ કે આપણા મનુષ્ય રૂપી આ શરીર રૂપી ખેતરમાં સદવિચાર અને અસદવિચાર, સારા અને નરચા બે પ્રકારના બીજ પડ્યા છે. કોને પોષણ આપવું એ આપણી આપણી ઉપર, જેને એમ કહેવાય કે મદાર રાખે છે. હવે આપણે જ કરી શકીએ કયા શબ્દને, કયા વિચારને, કયા કર્મને આપણે પોષિત કરવું છે, કેને આપણે ઉગાડવું છે, કેને મોટું કરવું છે. જેને જે ભાવ પકડ્યો એમાં એને એની ગતિ થઈ, જોવો તમે એમાં એની પ્રગતિ થઈ. જેને જે ભાવને પકડ્યો એમાં એની પ્રગતિ થઈ. અહીંયા અસુર રાહ જોઈને જે ઉભો હતો, આ વર્ણી આવ્યા છે, આજે બરોબર માપે છે કોઈ છે એની હમણાં પકડીને નાખું. ભગવાન શ્રી હરિ વર્ણિરાજ સરયુ ગંગાને કિનારે ઉભા છે અને ભયંકર પહાડ જેવું જેનું શરીર છે, આસુરી વિચારોથી ભરેલો પાપિષ્ટ માણસ, માણસ જ છે, એવો શરીર માણસનું છે. આપણે એમ કહેવાય અસુરના માથે શિંગડા ન હોય, એને કઈ પૂછડું ન હોય, એ માણસ જ હોય. રાવણ એ બ્રાહ્મણ કુળમાં જન્મેલું સંતાન હતું, બ્રાહ્મણ કુળમાં, પણ કર્મથી એ અસુર હતો. માણસ કર્મથી અસુર બનતો હોય છે. ભગવાન શ્રી હરિને ઉપડાવ્યા છે અને ભગવાનને ગડથ લાવી ગળે જાલી નાખ્યા, પૂરમાં નિશરો ચાલી, ભગવાનને પકડી માથા ઉપર ચક્કર ચક્કર ફેરવી અને સરયુ ગંગામાં ભગવાનને ફેંકી દીધા છે. અગાધ જળ વહી રહ્યું છે સરયુ ગંગાનો, પણ સરયુ ગંગામાં નાખતાની સાથે તો અસુરામ અટ્ટહાસ્ય કર્યું છે કે બસ આજ વેરી મરી ગયો, આજ કામમાંથી ગયો, કે હવે આ અથાગ અહાગ જે જળ વહે છે, જેની અંદર કરચલા, મોટા મોટા મગરમચ્છ, મોટા માછલા, જળઘોડા, હિંસક પ્રાણીઓ જેમાં પડે છે, કોઈ જીવ અંદર જાય તો ઘડીના છઠ્ઠી ભાગમાં એનું અસ્તિત્વ ન રહે, એને વીખી નાખે, એને ખાય નાખે. ભગવાન વર્ણિરને રાખીને અટ્ટહાસ્ય કરે છે, પણ ચિત્તભ્રમ થઈ ગયો, પાગલ થઈ ગયો. માણસને વધુ મળી જાય તો પાગલ થઈ જવાય, એટલે બધી વસ્તુનો અતિરેક છે, એ વર્જ્ય છે. દરેક વસ્તુનો અતિરેક ક્યાંય સારો નથી. આ જગતના પદાર્થોનો અતિરેક હોય તો પણ ભલે, દરેક વસ્તુનો અતિરેકમાં અતિની કઈ ગતિ નહીં એવી કહેવાય છે. એટલે દરેક દરેક વસ્તુમાં જો આપણે અમુક પ્રકારની દૂરી હોય તો જોઈ શકીએ, આંખો આપણી છે પણ અમુક નજીક હાથ આવી જાય તો આપણે જોઈ ન શકીએ, અમુક દૂર વહી જાય તો પણ આપણે જોઈ શકીએ નહીં. એટલે બધાનું માપ છે. અને અતિશય હર્ષ થઈ ગયો કે આજે વેરી મરી ગયો, જે કોઈથી ન થયું, કાલિદત્તથી ન થયું, કૃત્યાઓથી ન થયું, કેટલાય તૂટી ગયા તો કાંઈ ન થયું, અને આજે મેં પતાવી દીધો. કે અને એને ચિત્તભ્રમ થઈ ગયું, પહાડોમાં પથ્થરોમાં અથડાતા અથડાતા એ જ મૃત્યુ પામ્યું. સ્વામી એમ કહે છે કે ભગવાન વર્ણિરાજ તો અગાધ જળની અંદર વહેવા લાગ્યા છે. જળ અગાધ અથાહ વહે, જે પડે તે જીવ તો ન રહે. મોટા મગર માછા છે જેમાં, જળ ઘોડા કા ત્રણીઓ તેમાં. જળ સાપને કર ચલા કઈ, મઘરી ઉરાહી દોટુ દઈ. જેમાં જોડ્યું જળો શાંત થઈ ગયા છે. ભગવાન નો સ્પર્શ થતા ભયંકર હિંસક પ્રાણીઓને જાણે સમાધિ થઈ ગઈ. આજે ભાગ્યવાન બની ગયા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ ભાગ્યવાન બની ગયા, કારણ કે પુરુષોત્તમ કાયમ એમાં સ્નાન કરતા ને. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સરયુ ગંગામાં હંમેશા સ્નાન કરતા. એ સ્નાન કરેલું જળ એનો આ હિંસક પ્રાણીઓ પ્રાણ કરતા હતા, એ પીતા હતા, એમાં નાતા હતા, એમાં જ રહેતા હતા, એનાથી જ એનું પોષણ હતું. બસ એ પ્રતાપે પણ આજે ભગવાનનો સાક્ષાત સ્પર્શ થયો છે. દીઠા દૂર લગી તો તણાણા, પછી દુષ્ટને નૈવ દેખાણા. ભગવાન દૂર સુધી તણાતા 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 નીકળી ગયા છે. અને ભગવાન તો આગળ પોતાનું જે એક લક્ષ લઈને નીકળ્યા છે, શરીરની બિલકુલ સંભાળ મૂકી દીધી છો. ત્રણ પહોર રહ્યા જળ માઈ, બાર ગાઉની સર્યા તણાઈ. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઈ ગયું. એમની સરિયા જારે નાથ, ચાલ્યા એકલા નહીં બીજું સાથ. લીધી કાળા પર્વતની વાટ, સૌને વિસારીને વરણી રાખ. પડી સાંજને આથમ્યો દન, આયુ ઘોર વિકટ ત્યાવન. રહ્યા રાત તેવ નમો જાર, નથી માન મા બિકલગાર. ત્રણ પ્રહર ભગવાન ત્રણ પ્રહર સુધી તણાણા બાર ગાવ દૂર નીકળ્યા. સાથે ખાલી એક અતિ અતિ હેત વાળું વસ્તુ હતી ને બે વસ્તુ સાથે રહી, પૂજા અને પુસ્તકો. ષટશાસ્ત્ર ના સાર નો ગુટકો બનાવ્યો તો એ, અને પુસ્તક આ પૂજા ભગવાનની બાળ મુકુંદ, એ બસ એટલું સાથે રહ્યું. શાલગ્રામ ભગવાન રહ્યા અને પૂજાનું પુસ્તક એટલું રહ્યું. બાકી બધું થોડું કમંડળું આ તે લીધું હતું એ બધું મૂકી દીધું, કે આટલી માયા રાખવી નથી એમ કરીને ભગવાન બાર જોજન, બાર ગાવ. ચાર જોજન એટલે બાર ગાવ દૂર નીકળ્યા સરયુ ગંગાને કિનારે. ભગવાન સાથે બાળ મુકુંદ લીધા હતા, શાલગ્રામ ભગવાન અને બાળ મુકુંદ એટલે લાલજી મહારાજ સાથે લીધા હતા. એ પણ અહીંથી ઉપડી ગયા. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે લાલજી મહારાજ ગયા ક્યાં? મોટા સદગુરુ પાસેથી ગુરુ પરંપરાની વાતો એમ કહે છે કે લાલજી મહારાજ જેવા સરયુ ગંગામાં પડ્યા એવા એ માખણીયા લાલજી ત્યાંથી ઉપડ્યા અને અહીંયા દાદા ખાચરના એભલ ખાચરના દરબારગઢમાં આવીને ઉતર્યા. મોટાબા એભલ બાપુના દરબારમાં રમી રહ્યા હતા, એમને ઠાકોરજી મળ્યા એવો ઇતિહાસ કહ્યો. મોટાબાને કોઈ લાલજી મહારાજ આપ્યા હોય એવું ક્યાંય આપણે સાંભળ્યું નથી. ગુરુ પરંપરાની વાતો એમ કહે છે કે લાલજી મહારાજ રમતા રમતા મોટાબાને અભલ બાપુના દરબારમાંથી મળ્યા. જે લાલજી મહારાજની મોટાબા પૂજા કરતા હતા એ ઇતિહાસ આવશે કે જે દૂધનો કટોરો પી ગયો. આખું પ્રકરણ સ્વામીએ લખ્યું છે હો એ વિશે. એટલે હવે ભગવાનની સાથે બે જ વસ્તુ રહી, એક ષટશાસ્ત્રના સારનો ગુટકો અને એક પુસ્તક. સત્શાસ્ત્ર ના સાર નો ગુટકો એટલે પુસ્તક અને પૂજા, પૂજા એટલે શાલગ્રામ ભગવાન નું જે સ્વરૂપ. એ આટલી વસ્તુ રહી. ગળામાં મહારાજ જે બટવો પહેરતા હતા, એ બટવો આપણા ગઢડાના અક્ષર નિવાસી બ્રહ્મચારી ગોપીનાથાનંદજી જે ધામમાં ગયા ને એમની પાસે હતો. અત્યારે એમના સેવક પાસે છે, ભાનુ ભગત પાસે. દર્શન ન કર્યા હોય તો ખબર નહીં, હવે દર્શન કરાવશે કે નહીં ખબર નથી મને, પણ અમે દર્શન કર્યા છે. જે લાલજી મહારાજ જે બટવો રાખતા હતા એ બટવો એમની પાસે છે પ્રસાદીનો. એમને બ્રહ્મચારી પરંપરામાં ગુરુ પરંપરામાં પ્રાપ્ત થયો છે. મહારાજ કાળા પર્વત ની વાટ પકડી છે. સાંજ પડી ગઈ છે. ઘોર જંગલમાં એકલા અટુલા વન ની અંદર પ્રભુ રોકાયા છે. સ્વામી કહે છે,
ત્યાર પછીની વારતા સુણજો સહુ રૂડી પેર બરોબર ના બાળકા આવ્યા હરીને મળવા ઘેર. આવીને કહ્યું ભાઈને ક્યાં ગયા હરિ મહારાજ, શોધું છું અમે સવારના પણ મળ્યા નહીં એ હાજ. જે જે સ્થળે જાતા અમે તે તે સોજા સર્વે ઠામ, ચાયન મળ્યા નીલકંઠજી ઘણું ગોચાય મેઘનશામ. ત્યારે ભાઈ ભોજાઈ સાંભળી વળી પેટમાં પડી ફાળ, હાથમાં લગીન આવ્યા ક્યાં હશે હરિદયાળ.
આ બાજુ અયોધ્યા ની અંદર સવારમાં હંમેશન માટે ભગવાન બાળપ્રભુનો નિયમ હતો, સવારમાં વહેલા પ્રાપ્ત કાળમાં જાગે, વહેલા જગાય હો ભગવાન પ્રાતઃ કાળમાં. સંતોને માટે તો પ્રભાત્યામાં લખાયું, હે રાત રહે પાછલી ચાર ઘટિકા તયે, સંતએ શયન કરી ભજન કરવું એ સમય આળ પંપાળ બકવી નહીં. બહુ સરસ પ્રભાત્ય સંતો ગયા. પ્રત્યેક માણસે સૂર્યોદય થતા પહેલા જ જાગવું જોઈએ. આ માણસનો જાગવાનો નિયમ છે. આપણે ત્યાં પશુ બાંધ્યું હોય ને, પશુ તમારા આંગણે પશુ બાંધ્યું, ગાય ભેંસ ગધેડો જે બી હોય, સૂર્યોદય થાય એ પહેલા એ ઉઠી જાય. નો અલાર્મ જોઈએ, નો જગાડવા પડે, તમને સાંજે ભલામણ ન કરે, ખવારે હળે જૂતવાનું છે એટલે વહેલા મને ઉઠાડજો, કાંઈ નહીં એની મેં ઉઠી જાય. સૂર્યોદય થાય એટલે પશુ ફરજામાં બેઠું થઈ જાય, જોજો ગૌશાળામાં ગાયું જાગી જાય. પક્ષીઓ પક્ષીઓ સૂર્યોદયની પહેલી કિરણ પડે એ પહેલા કલરવ કરવા મળે, અને સૂર્યોદય થાય એ પહેલા જાગીને ચારો કરવા જતા રહે. માણસ એક પ્રાણી એવું છે, જેમ સૂર્ય દાદા ઉપર ચડે એમ એને ઊંઘ ચડે. કારણ કે રાતે વહેલો એક બે વાગે હોઈ ગયો હોય ટીવી જોતા જોતા, સવાર વહેલો 10 વાગે માણ ઊંઘ ઉઠે, ગોદડાને ગઢડા કરી નાખ્યા ગોદડાને, એટલે બેનો ખેંચે ને બેનો, તે પગે દબાવે તે કોરું તૂટી જાય, પછી પગે જ ખેંચે માથે દબાવે. હવે બેનો 8 વાગે ઉઠે છે એટલે એમાં કોઈને કઈ કહેવા જેવું નથી, બધા બરોબરિયા થઈ ગયા છે એમાં કઈ. માણસે પ્રાતઃ કાળ પહેલા હંમેશા જાગવું જોઈએ, હંમેશા. બાળ રવિના કિરણો આપણા શરીર ઉપર પડે ને, બાળ રવિના ઉગતા સૂર્યના કિરણો પણ આપણા શરીર ઉપર પડે ને, એક પણ ચામડીનો રોગ ન થાય. તમે પ્રયોગ કરજો, સવારમાં 1/2 કલાક સૂર્યોદય થાય એટલે સૂર્ય ભગવાનની સામે બેસી જવાનું, 1/2 કલાક વધારે નહીં, 15 મિનિટ ચાલો. તમને શરીરમાં કઈ ખંજોળ આવતી હોય, નાના મોટા જે કઈ થતા હોય, સાંભા ચાંડા બધું બંધ થઈ જાય, કારણ કે એની પવિત્રતા છે. સૂર્ય કિરણ ની અત્યારે કઈક એવી થેરાપી પણ આવી છે, લોકો સન કિરણ થી સારવાર પણ આપે છે. જો તમે અત્યારે શોધો, આ તો શાસ્ત્રોએ કીધું છે, સવારમાં વહેલું સૂર્યોદય પહેલા જાગવું જોઈએ માણસ. જે માણસ સૂર્યોદય પહેલા જાગે છે મહદઅંશ નિરોગી રહે છે, એને કોઈ પણ પ્રકારનો રોગ આંબી ન શકે. જાગીને શું કરવાનું પછી? વહેલા ઉઠીને તમે કહો અમારે 9 વાગે નોકરી જવાનું, 11 વાગે ખુલે તો અમારે શું કરવું? એમ મંદિરે જવું, શું કરવું? હું રસ્તા તો છે જ ને, આપણા ઘરથી 1 કિલોમીટર મંદિર હોય તો આયલા ન જાય. અમથા ઓલે જોગ કરવા નીકળે, શું કે જોગિંગમાં જવું છે, કેવા જોગિંગમાં ગયેલો છો, મંદિરે જા ને, 5 પ્રદક્ષિણા કર, 15 દંડવત કર, આ બધી જોગ થઈ જશે, કાંઈ વાર નહીં લાગે. પણ એ અડધા લુગડા પહેરીને દોડવા નીકળે તો એની મહત્તા કહેવાય કે અમારા ભાઈ જોગિંગમાં નીકળ્યા, કે જોગિંગમાં નીકળ્યો એ દિવાળો ફૂંકવા નીકળ્યો, દિવાળો ફૂંકવા નીકળ્યો. આપણા ગામમાં મંદિર હોય તો મંદિરે ન ચાલા જઈએ, આપણે પાંચ પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, કંઈક સારું સાંભળીએ, કંઈક સારું ગાઈએ બોલીએ, તો આપણો પ્રાતઃકાળ સુધરી જાય. જેને સવાર સુધરે એનો આખો દિવસ સુધરે એમ નથી કહેવાતું. આપણે એમ કહીને કંઈક બરોબર દિવસમાં સારો ન ઉતરે તો વિચાર કોણ હામો મળ્યો હતો આજે, હું કે આજ કોઈ હામો એવો મળી ગયો છે કે આજ આખો દિવસ મેળ નો આવ્યો, કેવું ધારીને ગયો તો અને કેવું થયું. તો કોકને આપણું ન થાય એવું, આપણે કોકને હામા મળીએ તો એ આપણા માટે એવું ન વિચારે કોણ હામો મળ્યો હતો. લોઢી કપાળ્યો, કપાળમાં નહીં ચાંદલો, નહીં કોઈ મોઢામાં ભગવાનનું નામ, અને હવાર હવારમાં ક્યાં ગયો તો કોણ મળ્યો હે. આપણા પ્રત્યેક હિન્દુ સંસ્કૃતિના સંતાનના કપાળમાં ચાંદલો હોવો જોઈએ. ચાંદલામાં શરમ છે નહીં, પરણવા જાવ ત્યારે કેમ શરમ નથી આવતી, ત્યારે વાંસે વાંસે ચાંદલા કેમ કરાવો ચાલો, તો પછી ત્યાં આડો હાથ દઈ દેવો છો ભાઈ, એ રહેવા દે, બીજું બધું કરે. ચાંદલામાં મને શરમ આવે, ત્યાં તો આખું કુટુંબ હોય, હગા હોય, વાલા હોય, મિત્રો હોય, ભાઈબંધો હોય, બધા હોય ને, આપણા બિઝનેસના પાર્ટનરો બધા ત્યાં હાજર હોય, તો ચાંદલો શું કામ કરવા દો છો હે. ચાંદલો કરવાની પરણવાની વાત તો એક બાજુ, ચાંદલાનો વિધિ હોય તો અડધું ગામ ભેગું કરે બધાને, ચાંદલો કરવા હાટું જમાડવાના લ્યો. તો ભગવાનના નામનો ચાંદલો, આપણા ઈષ્ટદેવના નામના ચાંદલાની શરમ છે નહીં આપણને. ઘણું બધું એવું કરીએ છીએ જેનાથી આપણે શરમાવું જોઈએ, એ તો આપણે હસતા હસતા કરીએ છીએ. ઘણા બધા કામ આપણાથી એવા થતા હોય છે કે જે કામથી આપણને શરમ થતી હોય, છતાં આપણે હસતા હસતા કરી લેતા હોઈએ છીએ. તો આ તો એક આપણા ઈષ્ટદેવનું ચિહ્ન છે, નિશાન છે, અને નિશાન આ એડ્રેસ છે હો, ચાંદલો છે ને એ એડ્રેસ છે, સરનામું છે. સરનામા વગરની ટપાલમાં તમે ગમે એવા સારા રાઇટિંગથી મસ્ત લખ્યું હોય, બધું પ્રેમ ભરી દીધો, અંદર ભાવ ભરી દીધો હોય, બધું કેટલું લખી નાખ્યું હોય, પણ એડ્રેસ ન કરો અને ટપાલ પેટીમાં નાખી દો તો પોસ્ટ બોક્સ ખુલે, પછી એડ્રેસ વાળી ટપાલ હોય ને એમાં સિક્કા લાગે કે આ ભાવનગરની છે, આ અમરેલીની છે, આ સુરતની છે, આ આંબડીની છે, આ ફલાણા ઢીકડાની, એમ કરીને સિક્કા લાગે, એટલે જે તે વિસ્તારમાં વહી જાય. પણ ક્યાંયનું એડ્રેસ ન લખ્યું હોય ક્યાં જાય, ગારબેગમાં જાય, ક્યાં જાય, સરનામું ન હોય, જવાનું ન હોય ને પાછું આવવાનું ન હોય, એટલે શું થાય કયો. એટલે આપણે ગારબેગમાં જવું છે કે આપણે ઠેકાણે જવું છે એ આપણો વિષય છે, આપણી કલ્પના છે. આ બાજુ સમવયસ્ક બાળકો સવારમાં વહેલા ઉઠ્યા છે, ભગવાનની રાહ જોવે છે, ભગવાન ઘનશ્યામ આવ્યા નથી. જ્યાં જ્યાં ભગવાન ઘનશ્યામને સવાર સવારમાં જવાનો નિયમ હતો ત્યાં ત્યાં બાળકો ભર્યા છે, બધે જન્મભૂમિમાં ગયા છે, કનક ભવન ગયા છે, કોપ ભવન ગયા છે, સુગ્રીવ ટીલા ગયા છે, હનુમાનગઢી ગયા છે, સરયુ ગંગાને કિનારે પણ આટો મારી લીધો, ઘનશ્યામને ક્યાંય જોયા નથી. આખો દિવસ ઘનશ્યામ વગર કોઈનો જાતો નથી. અયોધ્યા જાણે સભાકાર થઈ ગયું એવું લાગે છે, અપશુકનો થાય છે, બધા નાના બાળકો આવ્યા છે ઘર તરફ. સુવાસીની ભાભી રામ પ્રતાપભાઈને કહે છે કે આજે ઘનશ્યામ આવ્યા નથી, ઘનશ્યામને કઈ તકલીફ છે, કેમ ઘેરેથી નીકળ્યા જ નથી. અને ત્યારે ફાળ પડી કે ઘનશ્યામ ક્યાં ગયા, કારણ કે આમનું કઈ નક્કી નહોતું, આ તો વૈરાગ્યવાન પુરુષ હતા, ક્યારે જાય ક્યારે આવે કોઈ સમય નહોતો, કોઈ ખાવાનો કોઈ સમય નહોતો, ઘેરે આવવાનો પાછો આવવાનો સમય નહોતો, ક્યાંક કથા સાંભળવા બેસી ગયા હોય તો કલાકો સુધી બેસી રહે, કોઈ સમવયસ્ક બાળકો મળ્યા હોય તો એને જીવનનો માર્ગદર્શનના ઉપદેશ આપવા માટે કલાકો સુધી બેસી જાય, કોઈ વખતે ધ્યાનમાં બેસી ગયા હોય તો સાંજ પડી જાય, કઈ ખબર ન રહે. એટલે ભગવાનનું જીવન એમ ભગવત સ્મરણમય હતું ને, એટલે બાહ્ય જીવન બિલકુલ અનિયમિત હતું. એટલે કલાક બે કલાક આગું પાછું થાય તો રામ પ્રતાપભાઈ ને સુવાસીની વિચારે ક્યાંક ભજન કરવા બેસી ગયા છે, કઈક સભામાં બેસી ગયા છે, ધ્યાન કરવા બેસી ગયા છે, એટલે સંભાળ ન લીધી. પણ નાના નાના બાળકો જયારે ગોતતા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો, કહો ઘનશ્યામ તો સવારના નથી, ક્યાં ગયા છે, આથી માં લગીન આવ્યા, ક્યાં હશે હરિદયાળ, આ ભગવાન હશે ક્યાં. બધાને ચિંતા થવા લાગી, અયોધ્યા આખી ભેગી થઈ છે, ઘનશ્યામ ક્યાં, ઘનશ્યામ ક્યાં, ઘનશ્યામ ક્યાં, ચારે બાજુ શોધવા લાગ્યા છે બધા. પણ પ્રભુ ઘનશ્યામની કઈ ભાળ મળતી નથી. અયોધ્યાવાસીઓના દુઃખના વર્ણન લખવામાં આવ્યા છે, બધાને આંખમાં ચોધાર આંસુઓ પડે છે. સુવાસીની ભાભીને ચિત્તભ્રમ થઈ ગયું છે, ઘનશ્યામ વગર હવે જીવી નહીં શકાય, બસ માથા પછાડવા લાગ્યા. વડીલો સમજાવે છે પણ સુવાસીની ભગવાનનો વિયોગ સહન નથી કરી શકતા. રામ પ્રતાપ પૃથ્વી ઉપર પડી ગયા છે, અનુજ ઈચ્છારામ એનો તો હૈયા ફાટ રુદન, ભાઈ ને યાદ કરી કરીને કહે છે કે તારા વગર ભાઈ મારું કોણ છે, તું મને કેટલું હેત કરતો હતો ભાઈ, હવે મને કોણ રમાડશે, મને કોણ જમાડશે, મારું કોણ ધ્યાન રાખશે. આખી અયોધ્યા ગમગીન થઈ ગઈ છે, શબાકાર થઈ ગઈ છે. શરીરમાં પ્રાણ ન હોય અને જેમ શરીરને સબ કહેવામાં આવે એમ ભગવાન શ્રીના જવાથી અયોધ્યા આજે ગમગીન થઈ ગઈ છે.
એ પછી પડી રાત, ભ્રાત જોઈને રે હયું ન રહ્યું હાથ, હે દીધું રોઈને રે. એ ભોજાઈ તન ભાન ભૂલ્યા સાંભળી રે, પ્રેમે થઈ પરવશ હે પડ્યા ભોંએ ઢળી રે. એ પછી ઉઠી એમ બોલ્યા વાણીએ રે, સ્વામી શોધી શહેર એને ઘેર આણીએ રે. એ સસરે ભલામણ આપી તી હની રે, સાંજ સુધી ખબર ન લીધી તે હની રે. એવું જાણી દો દરદે ડોલિયા રે, ખાન પાન ખબર સરવે ભૂલિયા રે.
સુવાસિની રડતા રડતા રામ પ્રતાપને કહે છે, ગમે ત્યાંથી શોધી લાવો, એને ગોતી લાવો, પિતાએ ભલામણ કરી એનું ધ્યાન રાખજો. આપણે સાંજ સુધી એની ખબર ન લીધી, ક્યાં ગયા, રડવા મળે છે, ઘડીકમાં અટ્ટહાસ્ય કરે છે, શરીરનું શુદ્ધ ભૂલાઈ ગયું છે, માથા પછાડે છે.
એ અનુજય છારામ રૂવે ઘર મારે, પડિયા બે ઉભાઈ શોક સાગર મારે. એ મારા ભાગ્યની વાત કહીએ કેહને રે, બાળપણામાં માએ મૂક્યો દેહને રે.
રામ પ્રતાપ રડે છે કે અમારા ભાગ્ય ફૂટી ગયા, કે આજે એક તો બાળપણમાં માતાએ દેહ મૂકી દીધો, પિતાએ છોડી દીધું, અને અમારા ભાગ્યરૂપી ભગવાન શ્રીહરિ હતા એ આજે અમને છોડીને ચાલ્યા ગયા.
એ જાણું નીલકંઠ લાડલડાવશે રે, તે પણ ગયા ક્યાંય કયે આવશે રે. એ પછી જોવા કાજ સર્વે ચાલિયા રે, નયણે વહે નીર ન રહે જાલિયા રે.
ઈચ્છારામ રડતા રડતા એમ કે છે કે નાની ઉંમરમાં માતાએ શરીર છોડી દીધું, મને એવું હતું કે નીલકંઠ મને લાડ લડાવશે, એ પણ આજે મને મૂકીને જતા રહ્યા. સારી અયોધ્યા એકદમ શોકના સાગરમાં ડૂબી ગઈ છે. જોયા મેડી મોલ જરૂખા જાળિયા રે, એમાં અટારી આવાસ અગાશી ફળિયા રે, ગોતતા ગઈ રાત નાથન મળિયા રે. એ જોઈ સર્વે સીમ વન વાડિયું રે, સરસરિતા તીર પોકારું પાડ્યું રે. ચારે બાજુ જઈ પોકારી પોકારીને ઘનશ્યામને ગોતવા માટે નીકળ્યા છે. પ્રભુ ઘનશ્યામ જડતા નથી. એ દશરથને દુઃખ દીધું રખું નાથજી રે, એમ કીધું તમે આજ નીલકંઠ નાથજી રે. એકવાર દશરથને આવું દુઃખ થયું. ભગવાન રામ જ્યારે અયોધ્યાનો ત્યાગ કરી વનગમન કર્યું ત્યારે દશરથ દુઃખી થયા હતા. હે પ્રભુ આજે અમારે પણ આ દશા થઈ છે, હે અમારા જાશે પ્રાણ પછી આવશો રે, નિંદા કરશે લોક ન મેરા કહેવરાવશો રે. અમારા પ્રાણ જાય પછી તમે આવશો, લોકો તમારી નિંદા કરશે, તમે ક્યાં જતા રહ્યા, અમને મૂકીને તમારો જતા જીવ કેમ ચાલ્યો હે. એ દિયરને વિયોગ દુઃખે જાય પડી રે, નોતી કરવી નાથ અમ પર આવડી રે. સુવાસિની ભાભી ભાઈ ભોજાય અયોધ્યાવાસીઓ બધા જ રડવી રહ્યા છે. એ અવલ ઉર્ધ્વ રે, એક દોય પગમાં રે, પડતી હશે છાપ તેની માર્ગમાં રે. પ્રભુ તમે ચાલ્યા ગયા, તમારી ઉર્ધ્વ રેખાઓ ભૂલાતી નથી, એની છાપ જ્યાં જતા હશો ત્યાં ચરણમાં પડતી છે. એ પગ અંગૂઠે રેખ ઓપે આંગળી રે, માનું મણી લાલ નખ આવલી રે. ભગવાનના ચરણને ચિંતવા કરવા લાગ્યા છે. એક પછી એક ભગવાનના સ્વરૂપને યાદ કરતા હતા, અતિ દુઃખી થયા છે. અયોધ્યાવાસીઓના દુઃખનો કોઈ પાર રહ્યો નથી. એ જંખે સર્વે જન સંભારી શામને રે, ગયા ઘનશ્યામ ઘેલું કરી ગામને રે. બાલ્યાવસ્થામાં આખા અયોધ્યાને ઘેલું કરી દીધેલું હોત અને અચાનક ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલી નીકળ્યા. હયામાં કોઈને ધીરજ નથી રહે, ચારે દિશાઓમાં ભગવાનને ગોત્યા છે પણ ભગવાન જડતા નથી. ભાભીને ચિંતા થાય છે, ક્યાં ગયા હશો? જો જંગલમાં ગયા હશો તો જંગલમાં તો એ કેમ એકલા તમે રહી શકશો? એ કાંટા ને કાકરા વીર ખૂંચશે રે, લાગશે જયારે ભૂખ ત્યારે કોણ પૂછશે રે? તમે એકલા જંગલમાં ફરતા હશો, પગમાં કાંટા વાગશે, કાકરા વાગશે, તમને ભૂખ લાગી હશે, તમને કોણ ખાવાનું પૂછશે? એ વરુ વાનર વાઘ વસે વનમાં રે, તેથી બીશો તા તમે મનમાં રે. એકલા જતા હશે, ભયંકર વરુ વાઘ વાનર તમને ડરાવશે, રીંછ આવશે, ચિત્તા આવશે, મોટા મોટા મહિષા એટલે રણા પાડા આવશે, મોટા મોટા હાથીઓ વરાહાદિક આવશે, ભૂત પ્રેત દૈત રાક્ષસ રાક્ષસી તમને ડરાવશે. મનુષ્ય ભાવ થાય ને એટલે પરમાત્માને આ બધા ડરાવશે એવો ભાવ થવા લાગ્યો છે મનમાં. એનું શું થશે, કેમ થશે? તમે સંસારી માણસો ને, તમારા સંતાનને ક્યાંક સારી એવી સ્કૂલમાં ભણવા ગયા હોય ને તોય તમે ચિંતા કરો, એને ખાવાનું શું થયું છે, એને ભાવતું હશે કે નહીં ભાવતું, એને ત્યાં ગમતું હશે? તમારા ઘરતા વ્યવસ્થા ત્યાં સારી હોય હો નકર, બધું સરસ બધું બનતું હોય, સરસ રહેવાની વ્યવસ્થા હોય, છતાં એના માવતરને એનો ભાવ થાય, મારા દીકરાને ગમતું હશે કે નહીં, એને ભાવતું હશે કે નહીં, એને ઊંઘ આવતી હશે કે નહીં, એ શું કરતો હશે, કેમ થતો હશે? તો આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. આખા અયોધ્યાવાસીઓ ચિંતા કરે છે કે એનું ત્યાં શું થતું હશે, કોણ ખાવાનું પૂછશે, કોણ એને પથારી આપશે, કોણ સૂર આવશે, હિંસક પ્રાણીઓ થકી રક્ષા એમની કોણ કરશે? એ ભાઈ ને ભોજાય એમ કકળે રે, વાલો પોત્યાવન કોણ સાંભળે રે, એ કુટુંબ ને પરિવાર હાર્યા રોઈને રે, કેનો ન વ્યાપ્યો મો મને નીર મોહિને રે, હે જાણું સગા સેણ નોતા સ્વપ્ને રે, મેલી વિસારી વાત વૈરાગ્ય ઉપને રે, એલી ધીવી કટવાટ ભલે વનની રે, નિષ્કુળાનંદ ને નાથ ન સુણી સ્વજનની રે. સ્વામી એમ કહે છે કુળ કુટુંબ પરિવાર વૈરાગ્ય ને હિસાબે બધા એને ભૂલી ગયા, કોઈની ન સાંભળી હો, બસ એક લક્ષ્ય છે જીવાત્માનું કલ્યાણ. આ બાજુ અયોધ્યાવાસીઓ ભગવાનના વિરહમાં રડી રહ્યા છે, આ બાજુ ભગવાન વરણીરાજ પોતાનો જે વનગમનનો પ્રારંભ છે એને દ્રઢ નિશ્ચલતાથી ભગવાન આગળ વધારી રહ્યા છે.
વળી સુણો સહુ શુભમતી, કહું ત્યાર પછીની વાત, બહુ નામી મહારાજની જે રહ્યા છે વન મારાત્ય, વેરણ રજની વહી ગઈ થયું સુંદર સારું સવાર, ઉત્તર દેશ ને ઉપર થયા ચાલવા પોતે તૈયાર, હિમાચલ જોવા હામ છે જાજુ હેત છે જોવા જાડ, ઘણા કદહાડા ચાલતા આવ્યો પ્રથમ કાળો પાડ, પ્રૌઢ પહાડ જાડ હતી જ્યાં પશુ નો નહીં પાર, મનુષ્ય જાતિ મળે નહીં પોત્યા પોતે વન મોજાર.
ભગવાનના નિશ્ચલ ડગલા હિમાલયની પ્રભુએ વાટ પકડી છે, ચાલતા ચાલતા કાળા પહાડમાં પહોંચ્યા છે પ્રભુ, જ્યાં કોઈ મનુષ્ય જોવા મળતું નથી, ભયંકર જાડીઓ છે, હિંસક પ્રાણીઓ છે, પશુઓ પક્ષીઓ સિવાય કોઈ પણ મનુષ્ય જ્યાં મળતો નથી, એવા ઘોર જંગલની અંદર ભગવાન શ્રીહરિએ પ્રયાણ કર્યું છે.
જોઈ કાળા ગીરીની તળાટી વન સઘન ને ઘણી ઘાટી, જ્યાં ન પડે સૂર્ય સૂર્ય પ્રકાશ તિયા કી ધોપ તેજ વાસ જિયા પહાડ પ્રૌઢ પ્રચંડ વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ તેના પુષ્પ પત્ર મૂળ કંદ જે હજમે તે પામે આનંદ અતિ રસાળ કોમળ ફળ વહે નદીએ નિરમળ જળ ત્યાં પશુને પક્ષી અપાર હરે હમેશવાનમોજાર
ભયંકર વનની અંદર પ્રભુએ પ્રયાણ કર્યું છે. ઘાટા જંગલ છે, બ્રહ્માંડના આંબે એવા મોટા મોટા વૃક્ષો છે એમ કહે છે. સૂર્યના કિરણો જ્યાં પૃથ્વી ઉપર આવતા નથી, સિંહ વાઘ દીપડા વરુ હિંસક પ્રાણીઓ સર્પો મૃગો ભયંકર જ્યાં છે, કંદમૂળ મળે કોઈ દન ધરી હરીને કરે ભોજન, નથી સોણે સાંભળતું ઘર વાલું લાગે છે વન સુંદર. ભગવાન કંદમૂળ આરોગ્ય છે, બસ એ ક્યારેક મન આવે તો ખાયેલે છે, ખાતા નથી. સોણામાં ઘર નથી સાંભળતો, સોણામાં એટલે સ્વપ્નમાં હો, સ્વપ્નમાં જેને ઘર યાદ નથી આવતું. આ બહુ મોટી વાત થઈ. આપણે આમ દેહથી ભલે અહીંયા આવી ગયા હોય પણ ઘર નો ભૂલાય હો, ઘર ભૂલવું બહુ અઘરું છે. મન ન્યા રખ આટો મારીએ, હવારમાં જઈ આવ્યું હોય, બપોરે જઈ આવશે, પછી સાંજે જઈ આવશે, રાતે ભલે અહીં દેહ પડ્યો હોય, હું આજ ઘેરે જ ગયો છે, કોઈક તાળો ન તોડી જાય કે હાવ રેડું છે, કોઈ નથી. આપણને કહેવાય સંતો, અહીંયા આપણે ખારાપાટના વડીલો ગઢડા યાત્રા કરવા આવેલા, અત્યારના જેવી ઉતારાની એવી તો પેલા સગવડતા નહોતી, ફળિયામાં સૂતા બધું, ઉનાળો હોય એટલે ચોકમાં બધા ઉઈ જાય, કે ગોદડા ને આ સામે ગાડલા ગોદડાનો રૂમ હતો, વડીલોને ખબર હશે આપણા મંદિરમાં સામેની જે હવેલી છે ને, જે ઓલો સ્ટોર છે એની બાજુમાં ગાડલા ગોદડાનો રૂમ હતો, એટલે બીજું કાંઈ લેવાનું હોય નહીં, ત્યાંથી ગાડલું મળી જાય, ગોદડું મળી જાય, એટલે ફળિયામાં ઉઈ જવાનું હોય. તે ગામડાના વડીલો આવેલા ખારાપાટના, રાતે શયન ને બધું કરી, સ્વાભાવિક ચેષ્ટાદિક નિયમો કરી, સંતોનો સમાગમ કરી અને મોડી રાતે બધા ફળિયામાં હોતા. હવે એક દાદાએ ખેતરમાં થોડુંક શાકભાજી કરેલું, થોડો રજકો હોય, પેલા તો કોષના સાધનો હતા એટલે અડધો વીઘો વીઘો, એનાથી વધારે કઈ હોય નહીં, હવે એટલું હોય. એમાં રાતે હરાયા ઢોર આવે, રેઢિયાર આવે, એટલે કાયમ વાહુ હુવા ભાભાન જવાનું હોય ને, ખેતરને શેઢે જ્યાં શાકભાજી કે હોય એને શેઢે ખાટલો નાખી ડાંગ લઈને હોવાનું હોય, કોઈક પ્રાણી આવે તો તગડવા થાય, કોઈ પશુ ખાવા આવે, કાળિયાર બળિયાર આવે તો તગડાય, તો એની રક્ષા થાય. હવે આ કાયમનો નિયમ, સાંજે વાળો કરીને વાડીએ જ જવાનું હોય અને વાડીએ જઈને જ હોવાનું હોય, અને સૂતી વખતે પાછું એક લક્ષ જ હોય કે કઈક પશુ સહેજ બી ખખડાટ થાય એટલે તરત જ જાગી જવાનું હોય, એટલે જાગતા હોવાની એવી વાત હતી. અહીંયા આવ્યા ખરા, ભગવાનનું ભજન કર્યું, કીર્તન કર્યું, સાંજે ચેષ્ટાદિક નિયમ કર્યા, સંતોનો સંગ કર્યો, પણ હુવા ગયા ને એ વખતે વાડી યાદ આવી ગઈ, વાડીને હંભારતા હંભારતા હુઈ ગયા, એમાં હુતા બરોબર ઊંઘ આવી જામી, અને મૃગલા આવ્યા, કાળિયાર આવ્યા ખેતરમાં, દેખાણા હો, ક્યાં દેખાણા, ગઢડા ગોપીનાથજી મહારાજના ચોકમાં કાળિયારનું આમ ટોળું આવ્યું દેખાણું, ઓલી લાકડી લઈને હુતેલા બાજુમાં, એ અમુક તો હાથી હારે જ હોય, આપણે એને જુદા ન કઢાય, હુતેલા એ સ્વપ્નમાં સ્વપ્નમાં લાકડી ઉપાડી અને બાજુમાં હુતા તેને ઠપકારી ઉપાડી, ઓય બાપરે થઈ ગયું, અને આમ જાગી ગયા તો જોયેલા રામજી શું કે, એ કે પણ તે મને લાકડી ઠપકારી, કે આજો દેકીરો થઈ ગયો, એ કે ભાઈ માફ કરી દેવો, મને સ્વપ્નમાં ખેતર આવ્યું કે, અને મને એમ કે કાળિયાર આવ્યા છે, મેં ડા લાકડી તો કાળિયાર ને મારી, તને વાગી તો કાળિયાર નથી વાગી, મને કાળો ને વાગી, કે આ મને વાગી કે તને નથી વાગી. મનથી છોડવાની વાત છે, શરીરથી તો બધું છૂટી જાય, મનથી ત્યાગી દીધું એ સાચો ત્યાગ છે. પુરુષોત્તમ નારાયણ આજે વનની વાત પકડી છે મહારાજે, દિવસો ના દિવસો, રાત્રિ ના રાત્રિ ગહન વન માં પ્રભુ પધાર્યા છે, પણ નથી સોણે સાંભળતું ઘર, વાલું લાગે છે વસવું વન. સોણામાં સ્વપ્નમાં ભગવાન ને ઘર નથી યાદ આવતું. કેટલો મોટો ત્યાગ, કેટલું મોટું વૈરાગ્ય છે.
ભરતજીનું આખ્યાન મુખે તેણે અસંગે રહે છે સુખે, એવા થકા જોતા જોતા વાના તાલા પુલ હાશ્રમે જીવાના.
ભરતજીનું આખ્યાન મોઢે રાખ્યું. મહારાજે વચનામૃતમાં કીધું કે આ ભરતજીનું આખ્યાન એટલું ચમત્કારી છે, એને નિત્ય પ્રત્યે સાંભળવું, નિત્ય પ્રત્યે વાંચવું, મંડળમાં મોટા હોય એને ગાવું. મહારાજે કીધું ભરતજી જેવા મહાન રાજા જેને ગૃહનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, સંસારનો બૈરા પરિવાર બધો જ ત્યાગ કરી અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગયા હતા. પણ ભાગવતજી એમ કહે છે એક મૃગલીના બચ્ચામાં દયાએ કરીને હેત થયું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવો શબ્દ પ્રયોગ કર્યો કે દયાએ કરીને મૃગલીના બચ્ચામાં જો હેત થઈ ગયો તો ફરી મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો, માણસ મટીને પશુ થવું પડ્યું, માણસ મટીને પશુ થવું પડ્યું. એટલે મનની બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાનને મનને ભૂતના જેવું કીધું. વચનામૃતમાં મહારાજે શું કીધું? મન છે ભૂતના જેવું છે, માકડાના જેવું છે અને ધજાની પૂંછડી જેવું છે. ત્રણ મહારાજે ઉપમા આપી મનને, કોને? માકડા જેવી, ધજાની પૂંછડી જેવું અને ભૂતના જેવું કીધું છે. તો મન આપણે તો જાણીએ છીએ ને, મન તો એવું જ છે. આપણે અહીં બેઠા બેઠા મુખ્યમંત્રીની ચિંતા કરીએ, કયો અહીં બેઠા બેઠા કાંઈ લેવા દેવા આપણે ન હોય, છતાં આપણું મન કેટલાય પ્રકારના ઘાટ કરશે, કેટલાય કામ કરશે. એટલે ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે બધી વસ્તુ સુલભ છે પણ મનને પકડવું, વાયુ રિવસ દુષ્કરમ. મન છે એને બાંધવું, એને પકડવું, એ વાયુને પકડવો જેટલો ગહન છે, અઘરો છે, એટલું જ મનને પકડવું અઘરું છે. મનને પકડવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રોએ બતાવ્યો છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખી અને ભગવાનના નામનું કીર્તન ગાવ તો મન પકડાય, બાકી કોઈ પદાર્થથી મન ન પકડાય. મન છે મકોડા જેવું છે. એક માટલું હોય ને, માટલું એમાં મકોડા નાખી દો તે ફેર્યા ફેર કરે, પણ અંદર એક ખાકરની ગાંગડી નાખી દો ને પછી એને કહેવું ન પડે તું ફેરમાં, તું શાંત રહે, દોડાદોડ કરમાં એક્સિડન્ટ થાય, ન કહેવું પડે. એ બસ ખાકરની ગાંગડી ઉપર ચોંટી જાય. ભગવાનની મૂર્તિનું સુખ, ભગવાનનું સ્વરૂપ અને નામ એ ખાકરની ગાંગડી જેવું છે. મન ભટકવા મળે, આગુ પાછું થવા મળે. સ્વામિનારાયણ ભગવાને કીધું જયારે તમોગુણ વર્તતો હોય ત્યારે ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને ભગવાનની સામે બેસી તાળી વજાડીને ભગવાનના નામનું કીર્તન કરવું. કેવું કીધું મહારાજે? નિર્લજ્જ થઈને. ભગવાન ભજવામાં વળી લાજ છે નહીં? ભગવાન ભજવામાં લાજ છે નહીં? જગતમાં બીજા કોઈ કર્મમાં લાજ નથી આવતી, તો તાળી વગાડીને ભગવાનનું કીર્તન કરવામાં લાજ સાની હોય? મન મનને બાંધવું બહુ અઘરું. મન એવો મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષય હો, શાસ્ત્રનું વાક્ય છે. માણસના જીવનમાં મન છે એ જ બંધન અને મુક્તિનું કારણ બની જાય છે. મનથી છૂટી જાય તો બહુ વાત છે. આ બધા છેલ્લી અવસ્થાએ ઘોડો પડવો જોઈએ, આ ઘોડો પાછો છેલ્લે પડી જવો જોઈએ, નકર ગમે એટલું કર્યું હોય તો નકામું. ગમે એટલું હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે એક સરસ પ્રસંગ લખ્યો છે કે એક બાપુ હતા અને ખૂબ ભજનાનંદી સંત, વચન સિદ્ધ પુરુષ, બોલે એમ થાય એનો અંતકાળ આવ્યો. એટલે એના ચેલાઓને એમ કહે છે કે આવતીકાલે આપણો દેહ છૂટવાનો છે કે અને ભગવાનના ધામમાં જવાનું છે. એટલે બધા ચેલાઓ કે અમને કેમ ખબર પડે ધામમાં તમે ગયા એમ? તો કે મારું શરીર છૂટે એટલે દેવતાઓના દુંદુભીઓ વાગશે, શંખનો ધ્વનિ થશે, ચંદનની વરસાદ થશે. આ નિશાન છે, જો આવું થાય તો તમે એમ સમજો કે મારા શરીરમાંથી મારું ચૈતન્ય છે ભગવાનના ધામમાં પહોંચી ગયું, હું ભગવાનને માર્ગે જતો રહ્યો. પણ એક કામ કરજો કે મારી છેલ્લી અવસ્થાએ હું આ બોરડીના ઝાડ નીચે મેં ભગવાનને ખૂબ ભજાશે ને બેસીને, એટલે આ બોરડીના ઝાડની નીચે ગાયનું છાણ લીપણ કરજો, એના ઉપર દર્ભનું આસન બિસાવજો અને એના ઉપર હું સૂઈ જઈશ, હું મારા હાથે સૂઈ જઈશ અને ભગવાન મને લેવા માટે આવશે. સરસ મજાનું ગાયના છાણનું લીપણ કર્યું, દર્ભાસન કર્યું, તલ વેર્યા અને બાપુને ભગવાનના ધામમાં જવાનો સમય થયો. એટલે મહારાજને લાંબા થઈને પૂતા હુતા અને જે સમય કીધો તો એ સમય શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, પણ દેવતાઓના ધૂંધુ બી ન વાગ્યા, નો ચંદનની વર્ષા થઈ, નો શંખનો ધ્વનિ થયો. એટલે ચેલાઓ મૂંઝાણા, ગુરુ આખી જિંદગી સાચા પડ્યા, સાચા છેલ્લે કેમ ખોટા પડ્યા? આ ગયા નથી ગુરુ ધામમાં, એ પાકું નકર, ગુરુએ કીધું એમ થવું જોઈએ. બધા ચેલા મૂંઝાણા, થયું શું, એમ આવું કેમ બન્યું? ગુરુનું શરીર હતું, ત્યાંથી ઉપાડ્યો, એક હોશિયાર ચેલો હતો, ગુરુને જ્યાં ઉરાવ્યો હતો ત્યાં બરોબર હૂતો, અને જોયું, આમ જોયું ને તે બોરડી ઉપર એક ટબ્બા જેવું બોર પાકેલું હતું. ટબ્બા જેવું કેવું, આપણે કહીએ પાકેલ ટબ્બા જેવું. આમ બોરમાં છેલ્લો સમય આવ્યો અને આનું મન બોરમાં ગયું ક્યાં? એટલે ભગવાન આવ્યા તો પાછા વહી ગયા, તું બોર ખા નિરાતે, હું આવું છું પછી, એમ આ મનમાં બોરમાં મન ગયું. અને ચેલાની નજર પણ સૂતાની સાથે ન્યા જ બોર ઉપર જ પડી. એટલે હોશિયાર ગુરુનો હોશિયાર ચેલો, એને નક્કી કરી લીધું ચોક્કસ ગુરુ બોરમાં જ છે, અહીંથી ઉપર આઘા ગયા નથી. એ વાહડો લાવીને બોર નાખ્યું હેઠું, એમાંથી એક માણ આંખે દેખાય એવું ઝીણી એવી ઈયળ જેને કહેવાય એ નીકળી, અને તડફડિયા મારીને મરી, અને આકાશમાં દેવતાઓનો ધૂંધુ બી વાગ્યા. એ કે હવે ગુરુ ધામમાં ગયા, બીજો દેહ લઈને ગયા. કેવો વિચારો, મન કેવું છે એમ? માણસનું મન મહારાજે એટલે કીધું માકડાના જેવું છે, ભૂતના જેવું છે, ધજાની પૂંછડી જેવું છે. એને ભગવાનના સ્વરૂપમાં લગાડવા માટે અત્યારથી પ્રયત્ન કરવા પડે. કહેવાય છે જેટલું પાથરતા વાર લાગે ને એટલી સંકેલતા વાર લાગે. આપણે જે મોદીયા ઉપર બેઠા છે ને, એને પાથરવામાં વાર લાગે, એનાથી વધારે હંકેલવામાં વાર લાગે હો. એમ આપણે સંસારના મોહના માયાના પદાર્થમાં આપણે સમજણા થયા ત્યારથી અંદર ઓતપ્રોત થયા છે, ત્યારથી માયા પાથરતા 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 પચાસે પગી ત્યારે હંકેલવાનું ચાલુ કરી, સો વર્ષ રહી તો પૂરું થાય, નગર ખબર નહીં પૂરું થાય કે નહીં. પાછું બીજી વાર અધૂરું રહી પૂરું કરવા માટે આવવું પડે, બીજી વાર આવી ત્યારે પાછું પાથરવાથી શરૂઆત કરી છે આપણે. એટલે એ તો પછી જન્મ મરણ ગર્ભવાસ લક્ષચોરાશીના ફેરામાંથી કઈ વારો આવે નહીં. મનુષ્યનું શરીર એકમાત્ર શરીર એવું છે, યાદ રાખજો, કે જે મોક્ષ માર્ગનો પથ, મોક્ષ માર્ગ સુધી આપણને લઈ જાય. આમાં જો ખંજોળવા રહ્યા ને તો રહી ગયા, આમાં ખંજોળવા રહ્યા તો રહી ગયા. ચાર દિન કી ચાંદની વીતે આગે બહુત અંધેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા. સરસ સંતોએ ગાયું છે, ચાર દિન જાતા વાર નહીં લાગ્યો, જિંદગી વહી ગઈ વાર લાગે છે. આ ત્રીજો દિવસ કથાનો વહી ગયો. હરજી દાદા આમ બે મહિનાથી ચિંતા કરતા, કે દી આપણી કથા કઈ રીતે થાય ને કેમ થશે, વારે વારે ફોન કરે દાદા, પત્રિકાનું શું થયું, આનું શું થયું, તે થયું, કેમ થયું. આ ત્રીજો દી વહી ગયો, કાલ પ્રમદી પહેલા દી પૂરું થઈ જશે. વાર લાગે છે કોઈ સમયને? સમય જતા વાર જ નથી લાગતી. સમયને ઓળખી લેવો જોઈએ માણસે, સમયને સમજી લેવો જોઈએ, કારણ કે આ મોક્ષ માર્ગનો પથ છે. અહીંયા જો આપણે આગુ પાછું કરવા રહ્યા તો આપણે આઘા પાછા થઈ જવાના, વાત પૂરી થઈ ગઈ. ઓલું કહે ને, એક અંધ માણસ હતો ને, એને રાજા પાસે જવું હતું, પણ આંધળો અને આખા નગરની ફરતો કોટ બાંધેલો, દિવાલ મોટી, કેમ જવું, દરવાજો જોયેલો નહીં. કોઈને કીધું કે ભાઈ મને મૂકી જા ને, તો એ ભાઈને વધારે કામ હશે એટલે કે તને મૂકવા જ નહીં આવી શકું, કારણ કે અહીંથી 1.5 કિલોમીટર પોણો ગાંવ આઘો છે દરવાજો, ત્યાં સુધી આવું તો મારી 1/2 કલાક બગડે, એટલે એક કામ કરું લાય. એમ કરીને અંધ માણસનું કાંડું પકડી અને એને દિવાલે અડાડી દીધો, કે તું દિવાલે હાથ લગાવતો લગાવતો હાલ્યો જાજે, આ તારી લાકડી ટેકો, તારી આંખ્યું જે કે આ છે, દરવાજો આવશે એટલે તને ખબર પડી જશે, જગ્યા ખુલ્લી આવશે ને, દરવાજો ખુલ્લો છે અમારા રાજાનો, અને તું જતો રહેજે, સામે જ જાશ એટલે ત્યાં તો પછી પહેરેગીરો મળશે, દરવાણીઓ મળશે, તું કોઈને પૂછીશ તો રાજા સુધી લઈ જશે, અમારો રાજા બહુ સારો છે. આ માણસને બહુ સારું લાગ્યું, અંધ માણસને એમ થયું બસ મારે તો કોઈ પણ હિસાબે રાજા પાસે જવું છે ને, કોઈ મને કાંડું પકડીને લઈ જાય તો ભલે, હું મારા હાથથી જાઉં તો બરોબર. પણ બન્યું એવું, એ 1.5 કિલોમીટર નો દરવાજો આવ્યો ને ત્યાં ખંજોળ આવી, એ બે હાથથી વાળ ખંજોળવા રહ્યા હતા, 5 ડગલા દરવાજો જતો રહ્યો, પાછા આમ હાથ મૂક્યા દિવાલ આવી ગઈ. હવે તો પાછો હવે ઓલું તો 1/2 થી લાગ્યો તો હવે આખેથી લાગવાનું, પાછો 3 કિલોમીટર નો કોટ થઈ ગયો. એ વેતું કર્યું જ્યાં અહીંયા આવ્યો ત્યાં ખંજોળ આવી, હજી ફર્યા કરે છે, બોલો હે, હજી ફર્યા કરે છે. 84 લાખ યોની રૂપી કોટમાં ફરતા ફરતા જીવાત્મા ને મનુષ્ય શરીર રૂપી મોક્ષ માર્ગ નો દરવાજો મળ્યો છે, યાદ રાખજો તમે. આમાં સંસારના માત્ર ભોગ વિલાસ ભોગવા રૂપી ખંજોળવામાં રહ્યા અને હરિભજન ન કર્યું, કીર્તન ન કર્યું, સત્કર્મ ન કર્યું તો પાછું જન્મ મરણ ગર્ભવાસ લક્ષચોરાશીના ફેરામાં નક્કી આવવાનું, એમાં કોઈ શંકાને સ્થાન નથી, યાદ રાખજો. આ વસ્તી વધારો કેમ મળ્યો થવા? કારણ કે ઠેકાણે જતા જ નથી, બધા રિન્યુ થાય છે. અત્યારે રિન્યુની સિસ્ટમ છે ને, આપણે આ કોથળીઓના કચરો ને એ બધું લોકો ભેગું કરે, પછી એને પાછું નાખે અંદર. પણ જે પહેલા ફર્સ્ટ વાર જે બન્યું હોય એવું બીજી વાર બને, કારણ કે એમાં બધું ઘણું ભળી ગયું હોય. પછી એ સેકન્ડ માલ શું કે છે ને, હા એવું કઈ કે છે, આ બધું હવે એવું આવવા મળ્યું, હું રિન્યુ થયેલું બધું. ભેળસેળ વાળું ગયું, પાછું નાખ્યું ભગવાન ફેક્ટરીમાં, આ માયાની મોહની મમતાની કામનાઓની, એ પાછું આવ્યું. એટલે પહેલેથી જ હડેલું આવ્યું હોય, હવે એને સુધારવું તો કેટલું અઘરું કહો. એટલે ભગવાને મનુષ્ય શરીર જે આપ્યું છે એ હરિભજન કરવા માટે આવ્યું છે એમ રાખવું, બાકી બધું સાઈડ રાખવું, કરવું, વ્યવહાર કરવો, ધર્મ કરવો, કામ કરવું, બધું જ કરવું, પણ સાથે સાથે આત્મકલ્યાણનું સાધન કરી લેવું. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ